શ્રી શિવ કથા. એક વખત નારદજી વિંધ્યાચલ પર્વત પાસે ગયા અને તેને કહ્યું, જગતમાં સૌથી બળવાન મેરુ પર્વત છે. સૂર્યનારાયણ મેરુ પર્વત પાસે જાય છે, તારી પાસે ક્યાં આવે છે? નારદજીની બધી લીલા સમાજને સુખી કરવા માટે છે. બહારથી જોતા લાગે છે કે નારદજી બધે કલહ જગાડે છે, પરંતુ તેમાં પણ સમાજનું કલ્યાણ સમાયું હોય છે. નારદજીએ વિંધ્યાચલ પર્વતને કહ્યું, તારામાં ક્યાં મેરુ જેવી શક્તિ છે? તારામાં શક્તિ હોય તો તું પણ વધ. વિંધ્યાચલ વધવા લાગ્યો, એટલો વધ્યો કે સૂર્યનારાયણ જગતને એક બાજુ પ્રકાશ આપતા બંધ થઈ ગયા. જગતમાં હાહાકાર થઈ ગયો, ત્રાસ ત્રાસ થઈ ગયો. ત્યારે દેવો અગસ્ત્ય ઋષિ પાસે ગયા. વિંધ્યાચલ અગસ્ત્ય ઋષિનો શિષ્ય હતો. અગસ્ત્ય ઋષિ ત્યારે કાશીમાં રહીને શિવજીનું આરાધન કરતા હતા. દેવોએ અગસ્ત્ય ઋષિને કહ્યું, તમે વિંધ્યાચલને સમજાવો તો જ એ માનશે. વિંધ્યાચલ પર્વતને વધતો રોકવા માટે અગસ્ત્ય ઋષિને કાશી છોડીને દક્ષિણ ભારતમાં જવું પડ્યું. ત્યારે એમને બહુ દુઃખ થયું. કાશીમાં જીવન સફળ થાય છે અને મરણ પણ સુધરે છે. મંગલમ મરણમ યત્ર સફલમ યત્ર જીવિતમ. જીવ કાશીમાં ગંગા કિનારો છોડીને સ્વર્ગમાં જાય તો કાગડાઓ હસે છે. મૂર્ખ છે, ગંગા કિનારો છોડીને જાય છે. કાશીના ગંગા કિનારાનો એવો મહિમા છે. ગંગામાં સ્નાન કરતા અગસ્ત્ય મુનિની આંખો ભીની થઈ. ફરી ગંગા સ્નાન ક્યારે થશે? ગંગામાં પ્રગટ થયા. એમણે અગસ્ત્ય મુનિને કહ્યું, તમે દક્ષિણમાં જાઓ, હું ત્યાં આવીશ. અગસ્ત્ય મુનિ કાશી વિશ્વનાથના દર્શન કરે છે. આંખમાં આંસુ આવ્યા છે, હવે દર્શન ક્યારે થશે? કાશી વિશ્વનાથનો વિયોગ એમને દુસ્સહ લાગ્યો છે. જ્યારે શંકર ભગવાને કહ્યું, તમે ત્યાં જાઓ, પાછળથી હું ત્યાં આવીશ. અગસ્ત્ય ઋષિ કાશી છોડીને વિંધ્યાચલ પાસે ગયા. ગુરુદેવના આગમનથી વિંધ્યાચલ પર્વતને આનંદ થયો. તેણે ગુરુદેવને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યારે ગુરુદેવે આશીર્વાદ આપતા કહ્યું, ભાઈ, હું દક્ષિણમાં યાત્રા કરવા જાઉં છું. હું યાત્રા કરીને પાછો ના આવું ત્યાં સુધી તું ઉઠીશ નહીં, આમ જ પડ્યો રહેજે. ગુરુદેવની આજ્ઞા થઈ તેથી વિંધ્યાચલ બિચારો લાંબો થઈને પડ્યો હતો, હજી પણ ઉઠતો જ નથી. અધશ્રો વા પરશ્ચો વા આગામિષ્યતિ વૈ મુનિહિ. મુનિ આજે આવશે, કાલે આવશે, પરમે આવશે, એ આશામાં બિચારો પડ્યો રહ્યો છે. પણ અગસ્ત્ય ઋષિ દક્ષિણમાં યાત્રા કરવા જે ગયા તે પાછા આવ્યા જ નથી. અગસ્ત્યના વાયદા પૂરા થતા જ નથી અને વિંધ્યાચલ પર્વત સાષ્ટાંગ કરીને લાંબો થઈને પડેલો તે ઉઠતો જ નથી. અગસ્ત્ય મુનિ દક્ષિણ ભારતમાં મલ્યાચલ પર્વતમાં બેસીને ભગવાન શંકરનું ધ્યાન કરે છે, પંચાક્ષર મંત્રનો જપ કરે છે, મનથી ગંગા માનું સ્મરણ કરે છે, શિવજી ભગવાનનું સ્મરણ કરે છે. એનો પ્રેમ જોઈને બધા દેવો અગસ્ત્ય મુનિને મળવા ગયા. આડા પડેલા વિંધ્યાચલને જોઈ બધાને આશ્ચર્ય થયું. દેવો મલ્યાચલમાં આવ્યા. કાશી છોડતી વખતે અગસ્ત્ય ઋષિને શિવજીએ કહ્યું હતું કે હું પાછળથી ત્યાં આવીશ. તે પ્રમાણે ઋષિને દર્શન આપવા માટે ભગવાન કાશી વિશ્વનાથ પણ શ્રી સતીજી સાથે દક્ષિણ ભારતમાં ગયા. અગસ્ત્ય મુનિ બહુ અધિકારી છે. ભગવાન શંકરે એમને રામ મંત્રની દીક્ષા આપી, સંક્ષેપમાં રામાયણની કથા સંભળાવી, અગસ્ત્ય ઋષિને કૃતાર્થ કરી ભગવાન શંકર સતીજી સાથે દક્ષિણમાંથી પાછા ફરતા હતા ત્યારે દંડકારણ્યમાંથી જઈ રહ્યા હતા. તે જ સમયે રામજી દંડકારણ્યમાં લક્ષ્મણજી સાથે જાય છે. રાવણ સીતાજીને હરી ગયો છે. સીતાજી લંકામાં શ્રીરામ 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 કરતા રામજીના વિયોગમાં રડે છે ત્યારે ભગવાન રામચંદ્રજીએ પણ એવું નાટક કર્યું કે હું પણ સીતાજીના વિયોગમાં રડું છું, મને સીતાજીનો વિયોગ સહન થતો નથી. ભક્તો ભગવાન માટે રડે છે ત્યારે ભગવાન પણ ભક્તોનો વિયોગ સહન થઈ શકતો નથી અને પરમાત્મા વ્યાકુળ થઈને રડવા લાગે છે. લંકામાં સીતાજી રામજીનું ધ્યાન કરે છે, રામજી સીતાજીનું ધ્યાન કરે છે. આ તો ભગવાનની લીલા છે. શ્રી સીતારામજીનો કદી વિયોગ થતો નથી. હે સીતે કહી રામજી વિલાપ કરે છે, રડે છે. લક્ષ્મણજી સમજાવે છે, પ્રભુ ક્યારેક ઝાડને આલિંગન આપે છે. મોટા મોટા ઋષિઓ દંડકારણ્યમાં ઝાડ બનીને રહ્યા છે. હજારો વર્ષો સુધી તેમણે તપશ્ચર્યા કરી પણ બુદ્ધિમાંથી કામ ગયો નહીં. કામ બહુ સૂક્ષ્મ છે. ઋષિઓએ વિચાર્યું કે રામજી અમને અપનાવશે તો અમારી બુદ્ધિમાંથી કામ જશે. અતિ પાપી સ્મશાનમાં બાવર થાય છે. ઋષિઓ દંડકારણ્યમાં ઝાડ થયા છે. સર્વ પ્રકારનું અભિમાન છોડીને પરમાત્માને મળવાની ભાવનાથી દંડકારણ્યમાં વૃક્ષરૂપે પ્રગટ થયા છે. રામજીએ એમને અપનાવ્યા છે. જે માર્ગથી રામજી રડતા રડતા જતા હતા તે જ માર્ગથી ભગવાન શંકર સતીજીને લઈને આવતા હતા. એહી બીબી ખોજત વિલપત સ્વામી મનહુ મહા બિરહી અતિ કામી પૂરણ કામ રામ સુખ રાશી મનુષ્ય ચરિત કર અજ અભિનાશી. શિવજી તો જાણે છે કે રામજી પરમાત્મા છે. પ્રભુની લીલા અવલૌકિક છે. લીલા એ જ રામજીનો અનુગ્રહ છે. પરમાત્મા તો આનંદમય છે. તેમને કંઈ જ કરવાની ઈચ્છા નથી. જેને કામ નથી તે નિષ્ક્રિય છે. કામ માટે જ ક્રિયા થાય છે પણ ભગવાન આપણા માટે લીલા કરે છે. આ જીવ ઈશ્વરને ભૂલ્યો છે. ઈશ્વરનો અંશ હોવા છતાં સ્વરૂપને ભૂલ્યો અને જગતનો થયો ત્યારથી જીવ દુઃખી થયો છે. જીવને એમાંથી છોડાવવા માટે વિખૂટા પડેલા જીવોનું આકર્ષણ કરવા માટે પરમાત્મા લીલા કરે છે. એક સાધારણ માનવની જેમ વિલાપ કરતા રામજીના દર્શન શિવજીને થયા. શંકર ભગવાનને આનંદ થયો. ગાલમાં સ્મિત હાસ્ય કર્યું કે આજે આનંદ રડે છે. પરમાત્મા કેવું નાટક કરે છે. માનવ જેવી લીલા કરે છે. હું સન્મુખ જઈને વંદન કરું તો મારા ભગવાનને સંકોચ થશે. શિવજી ઝાડ પાછળથી પરમાત્માના દર્શન કરે છે. શ્રી અંગમાં રોમાંચ થયો છે. આંખમાં આંસુ આવ્યા છે. જય સચિદાનંદ જગપાવન અસ કહી ચલે એવું મનોજ ન સાવન ચલે જાત શિવ સતી સમેતા પુન્ય પુન્ય પુલકત કૃપા નિકેતા. શિવજીએ મનમાં ને મનમાં જય સચિદાનંદ જગપાવન કહી દૂરથી પ્રણામ કર્યા છે. રામજીને વંદન કરી જય જયકાર કર્યો છે. સતીજીને આશ્ચર્ય થયું. તેમને ઠીક લાગ્યું નહીં. તેમને શિવજીને પૂછ્યું, મહારાજ તમે આ કોને વંદન કરો છો? શિવજીએ કહ્યું, આ મારા ઈષ્ટદેવ છે, એમના દર્શન કરું છું, મારા રામજીને વંદન કરું છું. સતીજીએ પૂછ્યું, આ રડતો રડતો જાય છે એ તમારો ઈષ્ટદેવ છે? શિવજીએ કહ્યું, હા એ જ મારા ઈષ્ટદેવ છે, એ સર્વમાં છે, એ પરમાત્મા છે. સતીજી બોલ્યા, ના ના આ પરમાત્મા નથી, આ તો દશરથનો દીકરો છે અને રડતો રડતો જાય છે. શિવજીએ કહ્યું, દેવી એ તો નાટક કરે છે, એ પરમાત્મા છે, એ આનંદરૂપ છે, જે નિરાકાર સર્વવ્યાપક બ્રહ્મા છે તે જ શ્રી રામ છે. સતીજીએ કહ્યું, મહારાજ તમે કહો છો પણ મારા ધ્યાનમાં આવતું નથી, નિર્ગુણ નિરાકાર બ્રહ્મા તો સર્વવ્યાપક છે, એ રામ કેવી રીતે થઈ શકે? સતીજીનો આગ્રહ છે કે નિર્ગુણ નિરાકાર વ્યાપક હોઈ શકે, સગુણ સાકાર કેવી રીતે વ્યાપક હોઈ શકે? શિવજીએ, એમાં શો વાંધો છે, એ તો અનેક આકાર ધારણ કરી શકે છે. સતીજીએ કહ્યું, મહારાજ વ્યાપક બ્રહ્મા કેવી રીતે પરિચ્છિન્ન થાય? શિવજી, ભક્તોના પ્રેમના કારણે વ્યાપક બ્રહ્મા સગુણ થાય છે. સતીજી, મહારાજ પરમાત્મા તો આનંદરૂપ છે અને આ તો રડે છે. શિવજી, રડે છે તેથી શું થયું? એ તો લીલા કરે છે, નાટકમાં કોઈ રાજા ભિખારીનો વેશ ભજવે તેથી કંઈ ભિખારી ન થઈ જાય, આ તો નાટક છે, રામજીની આ લીલા છે. સર્વમાં વિરાજેલા રામને મનથી વંદન કરું છું અને આ માયારહિત રામને પ્રત્યક્ષ વંદન કરું છું. સતીજી, મહારાજ જે રડે એને વંદન કરવાથી શો લાભ? શિવજી, એ રડતા નથી, અંદરથી એ શાંત છે, આનંદરૂપ છે. રડવું એ માયાનો ધર્મ રામજીમાં ભલે દેખાય પણ એ દુઃખી નથી, એ આનંદરૂપ છે, ઈશ્વર છે. રામ બ્રહ્મ વ્યાપક જગ જાના પરમાનંદ પરેશ પુરાના જગત પ્રકાશ્ય પ્રકાશક રામો માયાધીશ જ્ઞાન ગુણ ધામો જાસુ સત્યતા તે જડ માયા ભાસ સત્ય ઈવ મોહ સહાયા. જે રામ સત્ય હોવાથી આ જગત સત્ય નથી, છતાં સત્ય જેવું ભાસે છે. કોઈ શ્રીમાનના ગળામાં કલ્ચર્ડ મોતીની માળા હોય તો લોકો સમજશે કે સાચા મોતી છે. શ્રીમાનના સંબંધથી ખોટા મોતી સાચા લાગે છે. કોઈ ગરીબ સાચા મોતી ધારણ કરે તો પણ લોકો ખોટા સમજે છે. આ જગત એક કલ્ચર્ડ મોતીની માળા છે, શ્રી રામજીએ એને ગળામાં ધારણ કરી છે. યત સત્વાદ મુષ્યૈવ ભાતિ સકલમ રજૌ યથા હે બ્રહ્મઃ. પરમાત્મા જગત ધારણ કરે છે તેથી તે સાચું લાગે છે, બાકી સંસાર ખોટો છે, સંસારના વિષયો પણ ખોટા છે. તે સાચું સુખ આપી શકે નહીં, ખોટું સુખ આપશે. જગત સૌનું જુદું જુદું હોય છે, બાળકનું જુદું, યુવાનનું જુદું. બાળકને રમકડામાં સૌંદર્ય લાગે છે, તમને રમકડામાં ક્યાં સૌંદર્ય લાગે છે? આ બધી પરમાત્માની માયા છે. જગત આનંદ આપી શકે નહીં, આનંદનો દાન તો પરમાત્મા શ્રી રામચંદ્રજી કરી શકે. રામજી પૂર્ણ આનંદ રૂપ છે. શિવજી સતીજીને સમજાવે છે, મારામાં વિશ્વાસ રાખ. પણ સીતાજીનું મન માનતું નથી. એમણે કહ્યું, મહારાજ તમારી વાત મને ધ્યાનમાં આવતી નથી, એ આનંદ સ્વરૂપ છે છતાં રડે છે, આ કેમ રડે છે? શિવજીએ કહ્યું, એ તો રાવણ સીતાજીને લઈ ગયો તેથી રડે છે. સતીજીએ પૂછ્યું, કેટલા દિવસ થયા? શિવજી બોલ્યા, 2-3 દિવસ થયા. સતીજીએ કહ્યું, જે સ્ત્રીના વિયોગમાં રડે છે, જેને સ્ત્રીનો વિયોગ સહન થતો નથી, એને તમે પગે લાગો છો? મહારાજ, તમે તો સર્વજ્ઞાની પુરુષોમાં અતિશય શ્રેષ્ઠ છો, છતાં સ્ત્રીના વિયોગમાં રડનાર એક સાધારણ રાજકુમારને તમે વંદન કરો એ ઠીક નથી. શિવજીએ કહ્યું, એ રાજકુમાર નથી, એ કોઈનો દીકરો નથી, એ તો બધાનો પિતા છે, એ સર્વથી શ્રેષ્ઠ છે. સતીજીએ કહ્યું, મહારાજ, મને આ ગમતું નથી. આ તો સ્ત્રીના વિયોગમાં રડતો રડતો જાય છે, તમે તો કોઈ દિવસ મારા સામું જોતા પણ નથી. શંકર દાદાનો ગૃહસ્થાશ્રમ દિવ્ય છે, હો? શ્રી સીતા રામજી સાથે બેસે છે, શ્રી રાધા કૃષ્ણ સાથે વિરાજે છે, લક્ષ્મી નારાયણ સાથે વિરાજે છે, પણ શંકર ભગવાન એક બાજુ અને પાર્વતી માતા એક બાજુ. શંકર પાર્વતી સાથે બેઠા છે એવી રીતે મંદિરમાં દર્શન થાય છે. શિવજી એ વૈરાગ્યનું સ્વરૂપ છે. જ્ઞાન વૈરાગ્ય શિવજીમાં પરિપૂર્ણ છે. એ તો દ્વારિકાનાથે શંકર દાદાને બહુ આગ્રહ કર્યો કે તમે લગ્ન કરો, ત્યારે શિવજીએ લગ્ન કર્યું. લગ્ન કર્યા પછી પાર્વતીજીનો શ્રીકૃષ્ણ કથા, શ્રી રામ કથા સંભળાવી અને કહ્યું કે એક બાજુ બેઠા બેઠા તમે રામ 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 કરો અને એક બાજુ હું રામ 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 કરું, મારી પાસે આવશો નહીં, દૂર રહો. પ્રકૃતિનો સ્પર્શ થયા પછી કંઈક વિકાર જાગે છે, માટે પ્રકૃતિથી દૂર રહેવું, પ્રકૃતિથી અલગ રહેવું અને પરમાત્માનું સતત ધ્યાન કરવું. શિવજી જગતને આ આદર્શ બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ રાધાજી સાથે વિરાજે છે, શ્રી રામ સીતાજી સાથે વિરાજે છે, એ બોધ આપે છે કે ભલે પ્રકૃતિ સાથે હોય પણ પ્રકૃતિને આધીન થવું નહીં. પ્રકૃતિને આધીન થાય તો બંધન છે. પ્રકૃતિ સાથે રહેવું પણ પ્રકૃતિથી અલિપ્ત રહેવું, લેપાવું નહીં. શિવજી મહારાજ તો કહે છે કે પ્રકૃતિથી અલિપ્ત જ નહીં પણ દૂર રહેવું, એ જ સારું છે. તત્વથી બંને એક છે, હો? ભગવાન શંકર નિવૃત્તિ ધર્મના આચાર્ય છે. શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે કે નિરપેક્ષ થઈને પ્રવૃત્તિ કરો, નિષ્કામ ભાવે કર્મ કરો. શ્રી રામ શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રવૃત્તિમાં છે, છતાં અંદરથી એમને નિવૃત્તિ છે. બધી પ્રવૃત્તિ કરે છે છતાં કોઈ પણ પ્રવૃત્તિમાં આસક્ત નથી. એ પ્રવૃત્તિ કરે છે પણ એમની પ્રવૃત્તિ નિવૃત્તિ સમાન છે. ભગવાન શંકર કહે છે, જેને બ્રહ્મ આનંદ લેવો છે તેને નિવૃત્તિ લેવી જ પડશે. પ્રવૃત્તિમાં રહીને ભજનાનંદ મેળવવો અશક્ય છે. ઉકરડામાં અત્તરની વાસ આવતી નથી. ભજનાનંદ જોઈતો હોય તો વિષય આનંદ છોડવો જ પડશે. નિવૃત્તિનો આનંદ લેવો હોય તો પ્રવૃત્તિ છોડવી જ પડશે. આખો દિવસ સંસારમાં ફસાયેલો રહે તેને આનંદ મળતો નથી. અતિ ભક્તિ અને પ્રવૃત્તિનો વિરોધ છે. તેથી શિવજી કહે છે, પ્રવૃત્તિ બાધક છે, માટે નિવૃત્તિ લઈ પરમાત્માનું ધ્યાન કરો. શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ કરે છે પણ પ્રવૃત્તિથી લેપાતા નથી. શિવજી પ્રવૃત્તિથી દૂર જ રહે છે, તેથી તો વધારે અવતાર શિવજીના થતા નથી. શિવજીને અવતાર ધારણ કરવાની ઈચ્છા નથી. ભગવાન શંકરને આ સંસારમાં આવવું ગમતું નથી, સંસારમાં આવ્યો એને માયા વર્ગે જ છે, માયાથી દૂર રહેવું એ નિવૃત્ત ધર્મનો આદર્શ છે, માયા સાથે હોવા છતાં માયામાં આશક્ત ન થવું એ શ્રી રામ શ્રી કૃષ્ણ બતાવે છે। વેદાંતમાં અન્વય અને વ્યતિરેકની ભાષા આવે છે। કારણમ વ્યતિરેકેણ પુમાનાદૌ વિલોક્યેત, અન્વયેન પુનસ્તદ્રી કાર્ય નિત્યમ પ્રપશ્યતિ। કાર્યની પાછળ કારણ રહેલું છે, કાર્યમાં કારણની સત્તા, કારણનો અનુભવ એ અન્વય, કાર્યના અભાવમાં કારણનો અભાવ સમાઈ જાય છે। કાર્ય અને કારણ સાપેક્ષ છે, કાર્ય નથી તો કારણ સાનું, કાર્ય નથી તો કારણ રહેતું નથી, કેવળ એક સ્વતંત્ર તત્વ રહે છે। કાર્ય અને કારણ બંનેનો અભાવ થતાં જે કંઈ અવશેષ રહે છે તે શૂન્ય નથી, પણ તે જ બ્રહ્મા છે। આને કહે છે વ્યતિરેક, જેમ માટીના ઘડામાં માટી સાથે જ રહે છે, જેમ માટીનો ઘડો માટીથી અલગ રહી શકતો નથી, તેમ ઈશ્વરની ઉત્પન્ન થતું જગત ઈશ્વરથી અલગ રહી શકતું નથી। પણ જેમ માટી ઘડાથી અલગ રહી શકે છે, ઘડા સિવાય પણ માટીની સત્તા હોઈ શકે છે, તે રીતે ઈશ્વર જગતથી અલગ રહી શકે છે। જગત સાથે પણ ઈશ્વર છે અને જગતથી અલગ પણ ઈશ્વર છે, પ્રકૃતિ સાથે પણ ઈશ્વર છે અને પ્રકૃતિથી અલગ પણ ઈશ્વર છે। વ્યતિરેકનું વર્ણન શિવજી કરે છે, અન્વયનું વર્ણન શ્રી રામ શ્રી કૃષ્ણ કરે છે। વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે વિરાજે છે, પણ એ કોઈ દિવસ લક્ષ્મીજીને આધીન થતા નથી। પ્રકૃતિનો તિરસ્કાર કરવાની જરૂર નથી, પણ પ્રકૃતિને આધીન થશો નહીં। જે પ્રકૃતિનો દાસ બને છે એ દુઃખી થાય છે। શિવજી મહારાજ તો જ્ઞાન વૈરાગ્યનું સ્વરૂપ છે। શિવજી કહે છે પ્રકૃતિથી દૂર જ રહેવું, સતીજીને તે ગમતું નથી, તેથી સતીજીએ શિવજીને કહ્યું, મહારાજ કોઈ દિવસે તમે તો મારા સામું જોતા પણ નથી, અને આ રાજકુમાર તો સ્ત્રીના વિયોગમાં રડતો રડતો જાય છે। શિવજીએ કહ્યું, રડતા જાય છે તેથી શું, એ પરમાત્મા છે। સતીજીએ પૂછ્યું, એ પરમાત્મા કેવી રીતે છે, સર્વવ્યાપક તે જ આ છે? શિવજીએ કહ્યું, હા સર્વવ્યાપક તે જ આ છે। સતીજીએ પૂછ્યું, મહારાજ સર્વવ્યાપક પરમાત્માને તમે વંદન કરો છો તો તે પરમાત્મા મારી અંદર છે કે નહીં? શિવજીએ કહ્યું, તારી અંદર પણ છે। સતીજીએ પૂછ્યું, તો પછી મને કેમ વંદન કરતા નથી? શિવજીએ કહ્યું, તારી બહુ ઈચ્છા હોય તો તને વંદન કરું, મને વાંધો નથી। સતીજી બોલ્યા, મહારાજ તમે મને કદાચ વંદન કરો, પણ સર્વવ્યાપક પરમાત્માને કેવી રીતે વંદન થાય? શિવજીએ કહ્યું, સર્વવ્યાપક પરમાત્માને મનથી વંદન થાય છે અને સાકાર પરમાત્માને પ્રત્યક્ષ વંદન થાય છે। જે સર્વવ્યાપક છે, જે સર્વમાં વિરાજેલા છે, એમને મનથી વંદન કરો। સર્વમાં પરમાત્માનો અનુભવ બુદ્ધિથી થાય છે। દૂધના અણુ પરમાણુમાં માખણ છે, પણ તે આંખને દેખાતું નથી। દૂધ પીવાથી માખણનો સ્વાદ આવતો નથી, છતાં દૂધમાં માખણ છે એ વાત સાચી છે। બુદ્ધિ કબૂલ કરે છે કે દૂધના એક એક કણમાં માખણ છે। બુદ્ધિ જાણે છે કે દૂધનો દહીં બનાવવામાં આવે અને તેનું મંથન કરવામાં આવે તો માખણ નીકળે। જે બ્રહ્મ સર્વવ્યાપક છે, તે બુદ્ધિ ગ્રાહ્ય પરમાત્મા જે છે એને મનથી વંદન થાય છે. સતીજી ફરી ફરી શિવજીને કહે છે, મહારાજ આ રામને તમે પરમાત્મા કહો છો પણ એ રડે છે, એ જ્ઞાની છે તો ઝાડને કેમ પૂછે છે? શિવજીએ કહ્યું, એ તો માયા છે, એવી લીલા કરે છે, એ આનંદરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ છે. ઈશ્વર એ જ રામ છે અને રામ એ જ ઈશ્વર છે. વિષ્ણુ જો સુર હિત નર તનુ ધારી, સો ઊં સર્વજ્ઞ તથા ત્રિપુરારી, ખોજ સો કી અજ્ઞ ઇવ નારી, જ્ઞાનધામ શ્રીપતિ અસુરારી, સોઈ મમ ઇષ્ટદેવ રઘુબીરા, સેવત જાહી સદા મુનિ ધીરા. શિવજીએ સતીજીને વારંવાર સમજાવ્યું પણ સતીજીના ઘરે વાત ઉતરી નહીં. શંકર ભગવાનના કહેવાથી સતીજીએ માની લેવું યોગ્ય હતું, પણ થોડી સ્ત્રી બુદ્ધિ હતી, થોડું જ્ઞાનનું અભિમાન હતું. દક્ષ પ્રજાપતિનો દુરાગ્રહી સ્વભાવ સીતાજીમાં આવ્યો. શંકર ભગવાન સમજાવે છે પણ સતીજી માનતા નથી. ત્યારે શિવજીએ કહ્યું, તને શંકા થતી હોય તો તું પરીક્ષા કર, હું અહીં બેઠો છું. ભગવાન શંકર એક વડની છાયામાં બેઠા. એમણે વિચાર કર્યો, એને મારામાં વિશ્વાસ નથી, હવે એનું કલ્યાણ નથી. સતીજીએ શંકર ભગવાનના વચનમાં વિશ્વાસ રાખ્યો નહીં. એમણે નિશ્ચય કર્યો કે હું પરીક્ષા કરીશ. સતીજીએ શ્રી સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું. શ્રી રામ, હે સીતે, હે જાનકી, એમ બોલતા બોલતા રડતા જતા હતા. ત્યાં રસ્તામાં થોડે દૂર શ્રી સીતાજીના સ્વરૂપમાં ઊભા રહ્યા. રામજીએ એ રસ્તો છોડી દીધો અને એ બીજા રસ્તે જવા લાગ્યા. સીતાજી એમ સમજ્યા કે એ બહુ દુઃખી છે અને એટલે એણે મારા સામું બરાબર જોયું જ નથી, હું ફરીથી એના રસ્તે ઊભી રહું. સતીજી આ બીજા રસ્તે જઈને ઊભા રહ્યા. લક્ષ્મણજીને થોડું આશ્ચર્ય થયું કે આ સીતા ક્યાંથી આવી, પણ મારા મોટાભાઈ ભલે રડતા હોય અંદરથી એ સાવધાન છે, મારે કંઈ બોલવાની જરૂર નથી. સતીજી આ બીજા રસ્તે પણ આવીને ઊભા, તેથી રામજીએ એ રસ્તો પણ છોડી દીધો અને ત્રીજો રસ્તો લીધો. સતીજીએ વિચાર્યું કે સ્ત્રી વિયોગમાં બહુ વ્યાકુળ થયો છે, તેથી એની હજુ મારા ઉપર નજર જ પડી નથી. હવે તો એકદમ એની પાસે જ જઈને ઊભી રહીશ, હું તો અહીંયા જ છું અને તમે કેમ રડો છો? સતીજી રામજીની એકદમ નજીક જઈને ઊભા રહ્યા અને રામજીને શ્રી સીતાજીના જ જેવા સ્વાદે કહ્યું, હું તો અહીંયા આવી હતી, આપ રડશો નહીં. સીતાજીએ સ્ત્રી ધર્મ પ્રમાણે થોડી લીલા કરી, પણ શ્રી રામચંદ્રજી જ્ઞાન સ્વરૂપ છે. સતીએ સીતાજીના જેવું સ્વરૂપ ધારણ કર્યું છે, સતીજીના જેવો જ સાદ છે, પણ રામજી બધું જ જાણે છે, અંદરથી બહુ જ સાવધાન છે. સતી કપટુ જાનેઉ સુરસ્વામી, સબદર્શી સબ અંતરજામી. શ્રી રામચંદ્રજીએ ધરતી પર માથું મૂકીને સતીજીને વંદન કર્યું અને કહ્યું, કહે હું બહોરી કહાં વૃષ કેતુ, બિપિન અકેલી ફિર હું કે હી હેતુ. માં, તમે એકલા જ કેમ જંગલમાં ફરો છો? શંકર ભગવાન ક્યાં છે? મારે શિવજીના દર્શન કરવા છે. ત્યારે સતીજીને આશ્ચર્ય થયું કે એ ભલે રડે પણ અંદરથી સાવધાન છે, એ જ્ઞાન સ્વરૂપ છે. ગમે તેવું વાદળ આવે પણ સૂર્યના સ્વરૂપમાં જરાય વિકાર થતો નથી. અરે, વાદળ ઉત્પન્ન કરનાર તો સૂર્ય જ છે, સૂર્યનારાયણના કિરણોથી જ ઉત્પન્ન થાય છે, અને એ વાદળમાં સૂર્ય પોતે ઢંકાય છે પણ સૂર્યમાં જરાય વિકાર થતો નથી. શ્રી રામચંદ્રજી જ્ઞાન સૂર્ય છે, જ્ઞાન સ્વરૂપ છે. સતીજીને એની ખાતરી થઈ ગઈ. દક્ષિણ ભારતમાં તલુજા ભવાની છે, એનું નામ તુકાઈ છે, તુકા આઈ છે. દક્ષિણના લોકો માને આઈ કહીને બોલાવે છે. તુકાઈ એ પાર્વતી માતાનું સ્વરૂપ છે. રામજીએ કહેલું કે માં તમે એકલા અહીં કેમ આવ્યા, તું કા આઈ, તેથી નામ પડ્યું છે તુકાઈ. સતીજીને ખાતરી થઈ કે શ્રી રામ પરમાત્મા છે, મને જે કહેતા હતા તે વાત સાચી છે. સુમિરત જાહી મીટી અજ્ઞાના સોઈ સર્વજ્ઞ રામુ ભગવાના. રડવું એ માયાનો ધર્મ છે. સગુણ પરમાત્માની લીલામાં માયાના ધર્મો ભલે દેખાય પણ એ માયારહિત શુદ્ધ બ્રહ્મા છે, એ ઈશ્વર જ છે. સતીજીને પરમ આશ્ચર્ય થયું. પરમાત્મા શ્રી રામચંદ્રજીના અનેક સ્વરૂપોનું વર્ણન ગ્રંથોમાં થયું છે. પરમાત્મા સગુણ સાકાર છે અને પરમાત્મા નિર્ગુણ નિરાકાર પણ છે. સગુણ સાકાર પરમાત્મા સાથે પ્રેમ થાય છે, જે નિર્ગુણ નિરાકાર છે તે ઈશ્વર સાથે પ્રેમ થતો નથી. જ્ઞાની પુરુષો બ્રહ્મ ચિંતન કરે છે પણ કલાક બે કલાક પછી એમને થાક લાગે છે. નિરાકાર નિષ્ક્રિય બ્રહ્માનું ચિંતન કરતા આનંદ આવે છે પણ પછી મન છટકી જાય છે. જે પરમાત્મા હાલતા નથી, ચાલતા નથી, બોલતા નથી, તે પ્રભુનું ધ્યાન કરતા મન થાકી જાય છે. વૈષ્ણવ નિષ્ક્રિય બ્રહ્માનું ચિંતન કરતા નથી પણ લીલા વિશિષ્ટ બ્રહ્માનું ધ્યાન કરે છે. વૈષ્ણવોનું બ્રહ્મા તો બોલે છે, ચાલે છે, હસે છે, રમે છે, નાચે છે, પ્રેમ કરે છે, છુમ છુમ કરતો કનૈયો જેવું ચાલે છે, એવું ચાલતા પણ કોઈને આવડે નહીં. વૈષ્ણવો અષ્ટ્યામની સેવાનું ચિંતન કરે છે. સવારે કનૈયો ઉઠે છે, યશોદામાં કનૈયાનો સુંદર શૃંગાર કરે છે. માતાજી લાલાને માખણ મિશ્રી આરોગાવે છે. કનૈયો ગાયો લઈને જાય છે, ગાયોની સેવા કરે છે. સવારથી તો રાત્રે રાસલીલા થાય ત્યાં સુધીની એક એક લીલાનું વૈષ્ણવો બહુ પ્રેમથી ચિંતન કરે છે. સગુણ સાકાર પરમાત્મા સાથે પ્રેમ થાય છે, નિર્ગુણ નિરાકાર ઈશ્વરનો બુદ્ધિમાં અનુભવ થાય છે. નિરાકાર બ્રહ્મા છે એટલું જ, પણ આ નિરાકાર બ્રહ્માનો આપણને બહુ ઉપયોગ નથી. લાકડામાં અગ્નિ હોય છે, બધા જાણે છે કે લાકડાના એક એક કણમાં અગ્નિ છે, પણ બહુ ઠંડી લાગે અને કોઈ લાકડાને સ્પર્શ કરે તેથી લાકડામાં રહેલો અગ્નિ કંઈ ગરમી આપે? લાકડામાં અગ્નિ છે એટલું જ જાણવાનું. લાકડાના અણુ પરમાણુમાં અગ્નિ છે, દૂધના એક એક કણમાં માખણ છે, પણ એ નિરાકાર છે. નિરાકાર ઈશ્વર સર્વવ્યાપક છે પણ કોઈને એ દેખાતા નથી, બુદ્ધિથી જ એનો અનુભવ થાય છે. સગુણ સાથે પ્રેમ કરો અને નિર્ગુણ નિરાકાર ઈશ્વર સર્વમાં છે એવો સર્વકાર અનુભવ કરો. પરમાત્મા સર્વમાં છે એવું સર્વકાર જે સમજે એને પાપ કરવાની જગ્યા મળતી નથી. જે લોકો એવું માને છે કે ભગવાન વૈકુંઠમાં અને મંદિરમાં જ બેઠા છે, એમના હાથે પાપ થાય છે. તમે જ્યાં છો ત્યાં ઈશ્વર છે. જગતમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન વિરાજતા ન હોય. પરમાત્મા સર્વવ્યાપક છે. રાજા રાજમહેલમાં રહે છે પણ રાજાની સત્તા એના રાજ્યમાં સર્વ ઠેકાણે છે. રાજ્યમાં અણુ પરમાણુમાં છે. સત્તાને કોઈ આકાર નથી, કોઈ રંગ નથી, સત્તાકારી દોરી કે પીરી નથી, રાજા ભલે રાજમહેલમાં હશે પણ સત્તારૂપે રાજા સર્વમાં છે. રાજામાં સત્તા ન રહે તો રાજાનું અસ્તિત્વ જ નથી. કલ્પના કરો, એક અતિશય શ્રીમંતની મોટર રસ્તે જાય છે. શ્રીમંતને બહુ મહત્ત્વનું કામ છે, તે મોટર બહુ વેગમાં જાય છે, છતાં રસ્તા ઉપર વાહનનું નિયમન કરતો ઉભેલો એક સિપાઈ હાથ ઊંચો કરે તો શ્રીમંતને પણ મોટર ઊભી રાખવી જ પડે. એ માન સિપાઈને નથી, રાજસત્તાને છે. શ્રીમંતને કદાચ મનમાં ઘણું થાય કે આવા તો ઘણા સિપાહીઓને હું ઘરમાં નોકર રાખી શકું છું. એની વાત સાચી છે, પરંતુ એ સિપાહીમાં રાજસત્તા છે. સત્તાનો કોઈ રંગ નથી, સત્તાને કોઈ આકાર નથી, પણ સત્તા છે એ વાત સાચી છે. નિર્ગુણ નિરાકાર ઈશ્વર સર્વમાં સર્વકાર વિરાજે છે. નિર્ગુણ અને સગુણ ભગવાનના આ બે સ્વરૂપનું વર્ણન ગ્રંથોમાં આવે છે. વેદમાં અનેક ઠેકાણે એવું પણ વર્ણન આવે છે કે ઈશ્વરને કોઈ આકાર નથી, ઈશ્વર નિરાકાર છે, તેજોમય છે. ઈશ્વરને આકાર નથી એનો અર્થ એ છે કે પરમાત્માનો આકાર આપણા જેવો નથી. ઈશ્વરને આકાર નથી એનો અર્થ એ છે કે ઈશ્વરનો કોઈ એક આકાર નથી. અરે, શંખ ચક્ર ગદા પદ્મ હાથમાં હોય એને જ ઈશ્વર કહેવાય? હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ઈશ્વર નહીં, ધનુષ્ય બાણ હાથમાં હોય તે ઈશ્વર નહીં. ઈશ્વરનું કોઈ એક સ્વરૂપ નક્કી કર્યું નથી કે આવા સ્વરૂપમાં દેખાય તે જ ઈશ્વર કહેવાય. જગતમાં જેટલા રૂપ દેખાય છે તે તત્વથી પરમાત્માના જ સ્વરૂપો છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. આકાર ભલે ભિન્ન દેખાય પણ તે સર્વ પ્રકારના આકારમાં ઈશ્વર તત્વ એક જ છે. મારામાં ફૂલ અનેક છે, અનેક પ્રકારના છે પણ ધાગો એક જ છે. ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી છે કે મયિ સર્વમિદં પ્રોક્તં સૂત્રે મણિગણાવ ઇવહ. આકારો જુદા જુદા છે પણ સર્વમાં રહેલું ઈશ્વર તત્વ એક જ છે. ગાય કારી હોય, દોરી હોય કે લાલ હોય, એનું દૂધ દોરું જ હોય છે. રૂપ રંગ એ આકારનું મહત્વ નથી, આકારમાં રહેલા પરમાત્મા તત્વનું મહત્વ છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન હોય, ઘાટ ગળ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. સોનાના દાગીના અનેક થાય છે, અનેક ઘાટના આકારના થાય છે, પણ આ સર્વ દાગીનામાં છે એક સોનું જ. તમે બજારમાં ચંદ્રહાર લઈ જાઓ તો ચંદ્રહારની કિંમત મળે છે? ના, કિંમત સોનાની જ મળે છે. સોનું 10 તોલા હશે તો 10 તોલા સોનાની કિંમત મળશે, ચંદ્રહારની કિંમત મળતી નથી. આકારની કિંમત નથી, કિંમત સોનાની છે. એક મહાત્મા પાસે સોનાના ગણપતિ અને સોનાનો ઉંદર હતો. શરીર વૃદ્ધ થયું, કાર સમીપ આવ્યો, જાણી મહાત્માએ વિચાર કર્યો કે મારા ગયા પછી મૂર્તિ માટે આ ચેલાઓ ઝઘડો કરશે, માટે સારું એ છે કે મૂર્તિઓ વેચી દેવી અને એમાંથી ભંડારો કરવો. મહાત્મા મૂર્તિઓ વેચવા ગયા. ગણપતિની કિંમત 4000 રૂપિયા અને ઉંદરની કિંમત 4400 રૂપિયા. મહાત્માએ કહ્યું, અરે ગણપતિ તો માલિક દેવ છે, તેમની કિંમત ઓછી કેમ આપે છે? સોનીએ કહ્યું, હું તો સોનાની કિંમત આપું છું, માલિક દેવની નહીં. આકારની કિંમત બહુ નથી, પરમાત્મા નિરાકાર છે એવું જ્યાં વર્ણન કર્યું છે ત્યાં એનો અર્થ એ છે કે ઈશ્વરનો કોઈ એક આકાર નક્કી કર્યો નથી. જગતમાં જેટલા આકાર દેખાય છે તે બધા જ તત્વદૃષ્ટિથી ભગવાનના જ આકાર છે. સુવર્ણ જજ્જાયા માનસ્ય સુવર્ણત્વમ શાશ્વતમ, બ્રાહ્મણો જાય માનસ્ય બ્રહ્મત્વમ ચ તથા ભવેત. સુવર્ણમાંથી બનાવેલા દાગીનાઓમાં સુવર્ણ તત્વ જેમ એક જ છે તેમ ઈશ્વરમાંથી ઉત્પન્ન થયેલ આ સૃષ્ટિના સર્વ જીવોમાં અરે સર્વ પદાર્થોમાં ઈશ્વર તત્વ એક જ છે. ઈશ્વર સર્વ આકાર છે, ઈશ્વરનો કોઈ એક આકાર નક્કી નથી, માટે ભગવાનને નિરાકાર કહે છે. આપણા સનાતન ધર્મમાં દેવ અનેક છે પણ ઈશ્વર કંઈ અનેક નથી, એક જ ઈશ્વર અનેક સ્વરૂપ ધારણ કરે છે. આત્મા ધનુષ્ય બાણ ધારણ કરે અને ત્યારે લોકો કહે છે કે આ શ્રી રામજી વિરાજે છે, અને એ જ પરમાત્મા હાથમાં વાંસળી ધારણ કરે છે ત્યારે લોકો કહે છે કે આ મુરલી મનોહર શ્રી કૃષ્ણ છે. ઠાકોરજીને રોજ પિતાંબર પહેરી પહેરીને કંટારો આવે છે, તે કનૈયો કોઈક દિવસ યશોદા માને કહે કે માં મારે તો આજે વાઘાંબર ઓઢીને સાધુ થઈને બેસવું છે, લાલાને તો આવું નવું નવું ગમે છે. કનૈયો પિતાંબર ફેંકી દે છે અને વાઘાંબર ઓઢીને બેસે છે, અને ત્યારે લોકો કહે છે કે આ શંકર ભગવાન બેઠા છે. ગર્ગ સંહિતામાં એક કથા આવે છે, શ્રી રાધાજી વ્રત કરતા હતા, શ્રી કૃષ્ણને મળવા માટે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે રાધાજીનું આ વ્રત હતું. તુલસીજીમાં શ્રી બાલકૃષ્ણલાલાને પધરાવીને શ્રી બાલકૃષ્ણલાલની સેવા કરતા પરિક્રમા કરતા, પણ રાધાજીના પિતા વૃષભાનુએ એવી વ્યવસ્થા રાખી હતી કે શ્રી રાધાજીના મહેલમાં કોઈ પુરુષને પ્રવેશ મળે નહીં, કોઈ પુરુષ રાધાજીના મહેલમાં જઈ શકે નહીં, રાધાજીને મળી શકે નહીં. શ્રી રાધાજીના મહેલમાં પહેરો પણ સખીઓનો જ હતો. તમે બરસાના ગયા હશો, બરસાનામાં શ્રી રાધિકાજીનો મહેલ છે, ત્યાં સખીઓનો પહેરો છે. શ્રી રાધિકાજીને ખૂબ આતુરતા થઈ કે મારે કૃષ્ણને મળવું છે, શ્રી કૃષ્ણના દર્શન કરવા છે. આ બાજુ લાલાને પણ દર્શન મિલનની આતુરતા જાગી. લાલાએ વિચાર કર્યો કે હું પિતાંબર પહેરીને જાઉં તો મને કોઈ અંદર જવા દેશે નહીં, મારે તો અંદર જવું છે. તે ચંદ્રાવલી સખીને પ્રભુએ કહ્યું કે આજે તારો બધો શૃંગાર તું મને કર. ચંદ્રાવલીએ લાલાને સખીનો બધો શૃંગાર કર્યો. શ્રી કૃષ્ણ સખીનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં ગયા. વૃષભાનુ ત્યાં વિરાજેલા હતા. એમને એમ થયું કે રાધાની કોઈ સખી એને મળવા આવી છે. શ્રી કૃષ્ણ અંદર ગયા અને રાધિકાજીને મળ્યા. ભગવાન સાડી પહેરે અને ત્યારે લોકો કહે છે કે આ માતાજી છે. શ્રી કૃષ્ણ શ્રી રામ અનેક સ્વરૂપ ધારણ કરે છે પણ આ સર્વ સ્વરૂપ તત્વથી એક જ છે. દેવ અનેક છે, પરમાત્મા એક છે, એક જ પરમાત્મા અનેક સ્વરૂપ ધારણ કરે છે. અરે એક માનવ પણ દિવસમાં અનેક વાર કપડાં બદલે છે, ઘરમાં પંચ્યું પહેરીને ફરે છે, બહાર જવું હોય તો સારા કપડાં પહેરે છે, કપડાં બદલાય તેથી વ્યક્તિમાં ક્યાં ફેર થાય છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી, એકમ સંતમ બહુધા કલ્પ્યંતી. એક જ પરમાત્મા અનેક પ્રકારની લીલા કરવા માટે અનેક સ્વરૂપ ધારણ કરે છે. પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે અને પરમાત્મા સગુણ સાકાર છે. નિરાકારનો અર્થ એ છે કે કોઈ એક આકાર નક્કી નથી. તે તો તેજોમય છે, જેવું સ્વરૂપ ધારણ કરવાની ઈચ્છા થાય તેવું સ્વરૂપ પ્રગટ કરે છે. ભગવાન કહે છે કે મારો કોઈ આકાર નથી અને મારો કોઈ શૃંગાર પણ નથી. મારા ભક્તોને જે આકાર અને જે શૃંગાર ગમે તેવું સ્વરૂપ અને તેવો શૃંગાર હું ધારણ કરું છું. એ યથા મામ પ્રબ્ધંતે તામસ તથેવ ભજામ્યહમ, હું મારા ભક્તોને આધીન છું. તત્વ દ્રષ્ટિથી વિચાર કરતા સગુણ અને નિર્ગુણ એક જ છે, જેમ કે રાજા અને રાજાની સત્તા બે એક જ છે. સત્તા ન રહે તો પછી એ રાજા ક્યાંનો? પણ નિરાકાર સત્તા કોઈ કાર્ય તો સાકાર સ્વરૂપ ધારણ કરીને જ કરે છે. આંખમાં જે જોવાની શક્તિ છે તે નિરાકાર છે, આંખ સાકાર છે. નિરાકાર સાકાર એક બને છે ત્યારે ક્રિયા થાય છે. નિરાકારને ક્રિયા નથી. આંખમાં જે શક્તિ છે તે શક્તિને કોઈ આકાર નથી, આંખને આકાર છે. આ ફૂલ સાકાર છે, પણ એનામાં જે સુગંધ છે તે નિરાકાર છે. નિરાકાર અને સાકાર બે મળીને ક્રિયા થાય છે. શ્રી રામ નિર્ગુણ નિરાકાર છે, શ્રી રામ સગુણ સાકાર પણ છે. તત્વ દ્રષ્ટિથી બે જુદા નથી. નિર્ગુણ નિરાકાર બ્રહ્મા અને સગુણ સાકાર પરમાત્મા એક જ છે. નિરાકાર નિર્વિકાર બ્રહ્મા પરમાત્મા સર્વની અંદર વિરાજેલા છે. એ પ્રકાશમય છે, એ સ્વરૂપને છુપાવે છે, એ આંખથી દેખાતા નથી, બુદ્ધિ ગ્રાહ્ય છે. નિરાકાર બ્રહ્મા સર્વવ્યાપક છે, એ કોઈનું આકર્ષણ કરે નહીં, નિગ્રહ કરે નહીં કે અનુગ્રહ કરે નહીં, મારે નહીં કે તારે નહીં. મારવું અને તારવું એ લીલા તો શ્રી રામ કરે છે, શ્રી કૃષ્ણ કરે છે. લીલા માટે નિરાકાર બ્રહ્મા જ સાકાર સ્વરૂપ ધારણ કરે છે, નિર્ગુણ બ્રહ્મા જ સગુણ લીલા તનુ ધારણ કરે છે અને અનેક પ્રકારની લીલા કરે છે. આનંદ સ્વરૂપ પરમાત્માની એવી દિવ્ય લીલા જોતા શિવજીને જરાય મોહ થયો નહીં. શિવજીને તો વિશ્વાસ હતો કે શ્રી રામ એ ઈશ્વર જ છે. પણ સતીજીના મનમાં થોડો વિકલ્પ થયો અને સતીજી પરીક્ષા કરવા ગયા. અંતે સતીજીને ખાતરી થઈ ગઈ કે આ પરમાત્મા જ છે. એમની ભૂલ એમને સમજાઈ. સતીજી પાછા ફર્યા. રસ્તામાં એમને શ્રી રામ લક્ષ્મણ જાનકીજીના દર્શન થયા. કરોડો સૂર્યનો પ્રકાશ પડ્યો. શ્રી રામજીની જમણી બાજુમાં લક્ષ્મણજી છે, ડાબી બાજુમાં શ્રી સીતાજી છે. શ્રી સીતારામજીનો નિત્ય સંયોગ છે. રાવણ સીતાજીને લઈ જ ગયો નથી. આ જોઈ સીતાજીએ માર્ગ બદલ્યો. ત્યાં પણ એ જ દર્શન થયા છે. બ્રહ્માદિ દેવો રામજીની સ્તુતિ કરે છે. સતીજી ત્રીજો રસ્તો બદલે છે. ફરીથી એમને પ્રત્યક્ષ દર્શન થાય છે. સતીજી ગભરાયા, એમણે આંખ બંધ કરી દીધી. પછી તો રામજીએ લીલા સંકેલી લીધી છે. સતીજી શિવજી પાસે આવ્યા. શિવજીએ પૂછ્યું, મારા રામની પરીક્ષા કરી લીધી? સતીજીએ કહ્યું, હું પ્રભુ પાસે જઈને એમના દર્શન કરી આવી. આપે તો દૂરથી દર્શન કર્યા, હું તો પાસે જઈને દર્શન કરી આવી. પણ શંકર ભગવાનથી શું અજાણ્યું છે? એ તો ઈશ્વર સર્વભૂતાનામ. શિવજીએ મનથી સતીજીનો ત્યાગ કર્યો. એહી તન સતીહી ભેટ મોહી નાહી, શિવ સંકલ્પુ કિન્હી મન માહી. શિવજીએ સતીજીનો ત્યાગ કર્યો. ભગવાન શંકર નંદીશ્વરમાં વિરાજે છે. નંદીશ્વર ધર્મનું સ્વરૂપ છે. મનથી જ્યાં સતીજીનો ત્યાગ કર્યો કે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, દેવો શંકર ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. સતીજીને આશ્ચર્ય થયું. તે શિવજીને કશું પૂછી શક્યા નહીં, શરમાયા. ત્યાંથી બંને કૈલાસ ધામમાં ગયા. સતીજી કાંઈ પૂછે તે પહેલાં રામનું ધ્યાન કરતાં કરતાં શિવજીને સમાધિ લાગી ગઈ. પાપ કરનારને શાંતિ મળતી નથી. પછી તે દેવ હોય, દાનવ હોય કે મનુષ્ય હોય. સતીજી ગભરાયા. તે સમયે દક્ષ પ્રજાપતિ યજ્ઞ આદર્યો. દક્ષ પ્રજાપતિ શિવજીનું સ્વરૂપ જાણતો નથી, શિવ તત્વને બરાબર જાણતો નથી. કેટલાક માને છે કે શિવજી તમોગુણનો અવતાર છે, બ્રહ્માજી રજોગુણનો અવતાર છે અને વિષ્ણુ ભગવાન સત્વગુણનો અવતાર છે. ભગવાન શંકર સમાધિ અને કથા આ બે જ કામ કરે છે. શિવજીમાં તમોગુણ હોય તો સમાધિમાં બેસી શકે નહીં. શિવજી તમોગુણી છે એવું માનનાર ભૂલ કરે છે. પ્રલયકારે શિવજી તમોગુણનો સ્વીકાર કરે છે. વિષ્ણુ ભગવાન રાક્ષસોને મારે છે ત્યારે તેમને પણ ક્રોધ આવે છે. નૃસિંહ અવતારમાં પણ રાક્ષસોની હિંસા કરે છે. બ્રહ્માજી સૃષ્ટિના આરંભમાં રજોગુણનો સ્વીકાર કરીને સૃષ્ટિનું સર્જન કરે છે. અત્યારે બ્રહ્માજી રજોગુણી નથી, સત્વગુણી છે. તેમ શંકર ભગવાન પણ તમોગુણી નથી, અત્યારે તો એ નિર્ગુણ છે. ગુરુમ નિર્વૈર શાંતિમ વિગ્રહમ. શિવ સ્વરૂપ અતિ શાંત છે, એ નિર્ગુણ બ્રહ્મા છે. એ પ્રલય કરે છે ત્યારે તમોગુણનો સ્વીકાર કરે છે. સત્વગુણ એ ગાય માતા જેવો છે, રજોગુણ વાનર જેવો છે, તમોગુણ વાઘ જેવો છે. ગાય માતાને વશ કરવા સહેલા છે, વાનરને વશ કરવું કઠણ છે. વાઘને વશ કરવો એથી પણ વધુ કઠણ છે. અત્યારે તો તમે સત્વગુણમાં છો, પણ કથા પૂરી થયા પછી એ સત્વગુણ રહેશે કે કેમ તે શંકા છે. કથા પૂરી થઈ કે મન ચંચળ થાય છે. કથા સાંભળ્યા પછી 10 મિનિટ શાંતિ રાખી કથામાં સાંભળેલું મનન કરવું જોઈએ. ભગવાન શિવ તમોગુણી છે એવું સમજે એનું પતન થાય છે. એ તો નિર્ગુણ બ્રહ્મા છે, પરમાત્મા છે. શિવ કૃપા વિના શક્તિ ન મળે, જ્ઞાન ન મળે, સંતતિ ન મળે, સંપત્તિ ન મળે. શિવજી આશુતોષ છે. દક્ષ પ્રજાપતિ શિવ તત્વને જાણતો નથી. શિવજીને માટે ગમે તેવું બોલે છે, શિવજીની નિંદા કરે છે કે એ તો સ્મશાનમાં રહે છે, ભૂતનાથ છે. અરે આખો સંસાર સ્મશાન છે. જગતમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં કોઈ પણ જીવની હિંસા થઈ ન હોય. આ શરીરમાં પણ હિંસા થાય છે, એ પણ સ્મશાન છે. આપણું ઘર મચ્છર માકડનું સ્મશાન છે. શિવજી ભૂતનાથ છે, સર્વના માલિક છે. ભૂતનો અર્થ પંચતત્વ પણ થાય છે. શિવજી પંચતત્વના માલિક છે. શિવજીના ગળામાં ઝેર છે અને કપાળમાં અમૃત પણ છે. કપાળમાં ચંદ્ર રાખેલો છે, ચંદ્રમાં અમૃત છે. આ જગતમાં બધું ખરાબ પણ નથી અને બધું સારું પણ નથી. શુભ અને અશુભ, સારું અને ખરાબ બેનું મિશ્રણ એ જ જગત. જગતના માલિક શંકર ભગવાન છે, એ વિશ્વનાથ છે. શિવ પુરાણમાં ગમ્મત આવે છે. લગ્ન સમયે સંકલ્પમાં 3 પેઢીનું નામ લેવું પડે છે. શિવ પાર્વતીજીના લગ્ન સમયે પુરોહિતે શિવજીને પૂછ્યું, મહારાજ તમારા પિતાનું નામ શું? બ્રહ્માજીના લલાટમાંથી તામસ અંશ પ્રગટ થયો છે. શિવજી તો નિર્ગુણ બ્રહ્મા છે, છતાં નારદજીએ શિવજીના કાનમાં કહ્યું, બ્રહ્મા મારા પિતા છે એમ કહો. શિવજીએ તે પ્રમાણે કહ્યું. પુરોહિતે પૂછ્યું, તમારા દાદાનું નામ શું? વળી નારદજીએ શિવજીને કાનમાં કહ્યું, વિષ્ણુ ભગવાન મારા દાદા છે એમ કહો. શિવજીએ તેમ કહ્યું. પુરોહિતે ત્રીજી પેઢીનું નામ પૂછ્યું. તમારા પરદાદા કોણ? નારદજી કંઈ કહે તે પહેલા શિવજી જ બોલી ઉઠ્યા, મારો પરદાદો હું જ લાગું છું, જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ, પરંતુ દક્ષ પ્રજાપતિ શિવ તત્વને જાણતો નથી, એણે નિશ્ચય કર્યો કે શિવને હું યજ્ઞ ભાગ નહીં આપું. કેટલાક લોકો અમુક દેવને માનતા નથી, કોઈ દેવને ન માનવાથી અનન્ય ભક્તિ થતી નથી. અન્ય દેવને અંશરૂપ માનો, તમારા ઈષ્ટદેવને પૂર્ણ રૂપ માનો, પણ માનો બધા જ દેવને. દક્ષ પ્રજાપતિએ તો નિશ્ચય કર્યો, હું નારાયણની પૂજા કરીશ, શિવજીની પૂજા નહીં કરું. એણે દેવો ગંધર્વો કિન્નરો સૌને આમંત્રણ આપ્યું. કિન્નર નાગ સિદ્ધ ગંધર્વા બધુન્હુ સમેત ચલૈસુર સર્બા, વિષ્ણુ બિરંચી મહેશુ બિહાઈ, ચલે સકલ સુર જાત બનાઈ, સતી બિલોકે વ્યોમ બિનાના, જાતે ચલે સુંદર બીતી નાના. દેવો ગંધર્વો વિમાનોમાં બેસી કૈલાસ ઉપરથી જાય છે, સતીજી બહાર આવે છે, દેવકન્યાઓએ સુંદર શૃંગાર કર્યો છે. સતીજીએ એમને હાથ ઊંચો કરી બોલાવ્યા, પૂછ્યું ક્યાં જાઓ છો? જવાબ મળ્યો, તમને ખબર નથી, તમારા પિતા મોટો યજ્ઞ કરે છે, તમને આમંત્રણ નથી શું? સતીજીને આશ્ચર્ય થયું, મનમાં વિચારે છે મને ખબર આપી નથી, દેવકન્યા પૂછે છે તમને આમંત્રણ નથી? સતીજી કહે છે આમંત્રણ આપવા તો કોઈ આવ્યો હશે, પણ આ કૈલાસની કેડીમાં ઉપર પહોંચી નહીં શક્યો હોય. દેવકન્યાઓ વિદાય લે છે. સતીજી શિવજી ધ્યાનમાંથી ઉઠે તેની રાહ જોવા લાગ્યા. શિવજી સમાધિમાંથી ઉઠ્યા, રામ 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 કરે છે. સતીજી પાસે આવ્યા, શિવજીએ એમને દૂર બેસાડ્યા. સતીજીએ કહ્યું મારા પિતાજી મોટો યજ્ઞ કરે છે. શિવજી બોલ્યા આ તો સંસાર છે, કોઈને ત્યાં યજ્ઞ હોય, કોઈને ત્યાં લગ્ન હોય, અને કોઈને ત્યાં મૃત્યુની રડારોર હોય, ચાલ્યા કરે, સંસાર અસાર છે. સતીજીને આ ગમ્યું નહીં. શિવજીએ કહ્યું સંસારનો સંબંધ માયાથી ભરેલો છે, વાસનાથી જ જીવ બાપ બને છે, અને વાસનાથી જ જીવ દીકરો થાય છે. પિતા પુત્રના સંબંધમાં વાસના સિવાય કાંઈ નથી. બાપની વાસના ઘરમાં રહી ગઈ હોય તો બાપ જ બાળક થઈને ઘરમાં આવે છે. આ સંસારમાં માયામય છે, મારા રામ માયા રહિત બ્રહ્મા છે, એમનું સ્મરણ કરો. સતીજીને આ જ્ઞાન ભક્તિની વાતો આજે બહુ ગમતી નથી.